कि जे अज्ञान से जे संसार में दुख नु एकमात्र कारण से जेना स्वरूप नी चर्चा गाथाओ आवे अने आगमना आलोक में बहु सामान्य रीते विचारी तो अज्ञान नु स्वरूप करीब करीब आपने बधाने खबर है।
अज्ञान स्वरूप में एवं कथन मिले से कि सातत्य से बंदी जी भूल से इन्हें अज्ञान कहे क्या पर लीधु हतु लोना वाला में सातत्य से बंदी भूल पोतानु शू छे ने पारकु शू छे एनी खबर ना होवी दुख ने दुखना कारणों की खबर ना होवी अने सुख ने सुखना कारणों से बंदी ख्याल ना हो त्रण बाबत जी એ સંબંધી અગર જો એને ખ્યાલ નથી તો એનું જીવન દિશાહીન હોય શકે દિશાહીન જ હોય એટલે કુલ મળીને એમ કહે છે કે સાતત્ય સંબંધી ભૂલ છે એ અજ્ઞાન છે શ્રદ્ધામાં મિથ્યાપણ જ્ઞાનમાં મિથ્યાપણ ચારિત્રમાં મિથ્યાપણ એ અજ્ઞાન છે અજ્ઞાની આવી અનેક રીતે ચર્ચાઓ આવે છે અહીંયા જે અજ્ઞાન કે અપ્રતિબુદ્ધ કહો કે અજ્ઞાન કહો એક જ વાત છે અપ્રતિબુદ્ધ શબ્દમાં પણ અજ્ઞાનની પરિભાષા છે એનો અગર સંધિ વિચ્છેદ કરો તો તમને પકડમાં આવશે અ પ્લસ પ્રતિ પ્લસ બુદ્ધ બુદ્ધનો અર્થ શું થાય છે જ્ઞાન અને જ્ઞાનમાં જ્ઞાન પ્રત્યે પ્રતિ એટલે પ્રત્યે જ્ઞાનમાં જ્ઞાન પ્રત્યે અ એટલે અજાણ જ્ઞાનમાં જ્ઞાન પ્રત્યે અજાણ હોવ એનું નામ અજ્ઞાન છે અપ્રતિબુદ્ધ નું અર્થે નીકળે છે જ્ઞાનમાં જ્ઞાન પ્રત્યે અજાણ હોવ અને જ્ઞાનમાં જાણવામાં આવતા જ્ઞેયો પ્રત્યે જાગૃત રહે અને એના તરફ વલણ રહેવું એના તરફ ઉપયોગને ત્યાં જમાડવું એમ કહે છે તો એને અજ્ઞાન કહે છે અને આની ચર્ચા આપણે જે આગળની 17-18 ગાથાના આધાર પર લીધી હતી આનો ખુલાસો આપણે થયો હતો કે અજ્ઞાની ક્યાં સુધી છે ને પ્રતિબુદ્ધ કેવી રીતે થાય બંને ચર્ચા આપણે તો અહીંયા થઈ ચૂકી પૂર્વમાં ભૂમિકા રૂપમાંથી જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ જાગતા ઉસમેં આત્મ રામ અરે આ બાલ સભી ગોપાલ સબકો સુલભ ચિન્મય અભિરામ આ તો આપણું સ્વરૂપ કહ્યું હતું જ્ઞાનમાં જ્ઞાન પ્રત્યે જાગૃત રહેવું એને પ્રતિબુદ્ધ કહે છે પછી અજ્ઞાન ક્યાં છે કિંતુ પર સત્તા મે પ્રતિબદ્ધ કિરમર કટ સી કહલ અનંત અરે પાકર ખોયા ભગવાન ન પાયા કભી મેને વસંત એવું એવું છે પંક્તિ ન દેખા મેને કભી વસંત હે ને કદાચ છે કિંતુ પરસત્તા મેં પ્રતિબદ્ધ આ જ્ઞાનની ગાથા આવી પરસત્તા મેં પ્રતિબદ્ધ જ્ઞાનમાં જે જ્ઞે જલકે છે તો એમાં કીર મરકટ સી ગહલ અનંત પોપટ અને બંદર જેવી સ્થિતિ કઈ હતી હવે આપણે જે અહીંયા જે અજ્ઞાનની પરિભાષા કરી છે અથવા અહીંયા તો અજ્ઞાનનું ભાવાસન જ કરાય છે અજ્ઞાનમાં કેવી પ્રવૃત્તિ ચાલે છે એની અહીંયા વાસ્તવમાં વિશેષ વિશેષ રૂપે અહીંયા ચર્ચા કરી છે આ ગાથા કે અજ્ઞાનમાં જીવ શું કરે છે એવું શું કરે છે કે જેને આપણે અજ્ઞાન કહીએ અને જેના કારણે જીવ અનંત દુઃખી છે એક સમય પણ સુખચેનને પ્રાપ્ત નથી હવે એક સમય બી જે સુખચેનને પ્રાપ્ત નથી એવું જે એનું જે કારણ થઈ એ કારણ જાણવાની કેટલી અંદરમાં જિજ્ઞાસા હોવી જોઈએ આપણને એક સમય પણ શાંતિ નથી અત્યારે તો એનું કારણ અહીંયા આચાર્ય બતાવવાના છે હવે વાંચી દેજો મૂળ ગાથા કમ્મેણો કમ્મમિહિય અહમિદિય કમ ચ કમ્મણો કમ્મમ જાયેસા ખલુ બુદ્ધિ અપ્પડિ બુદ્ધો હવદિતાવ નો કર્મ કર્મે કર્મ ને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. ક્લિયર છે આમાં કઈ? પણ જે ખુલાસા કર્યા છે ટીકાકારે અને વિશેષ એમાં વિચાર કરીએ છીએ. પેલા સામાન્ય ગાથા થતી જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ ભાવ કર્મમાં શું લેવું? મોહરાગ્વેષ આદિ, મોહરાગ્વેષ આદિ ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે, એક શબ્દ જોડી દેજો, એવી અભેદ બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે, ત્યાં સુધી આ આત્મા અજ્ઞાની રહેશે. સિમ્પલ છે, બરાબર છે? અને આપણે એ રીતે પણ ઘણી વાર ચર્ચા કરી છે, આપણી સાથે બી ચર્ચા કરી છે. જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ અને નુ કર્મમાં અભેદ બુદ્ધિ એટલે શું? તો જેમ કે દ્રવ્ય કર્મ તો નિમિત્ત તરીકે કરતા છે પણ એને ઉપાદાન રૂપથી કરતા માનવું, બરાબર? કેટલી બી વાર કહીશ તો મારા માટે એમ લાગશે કે આ નવી વાત છે. બે ત્રણ વાર અહીંયા કહી ચુક્યું છું પાર્લામાં, જયારે જયારે આપણે મળવાનું થયું ત્યારે અજ્ઞાની બાબતમાં. દ્રવ્ય કર્મ શું છે? નિમિત્ત છે, નિમિત્ત તરીકે કરતા છે પણ આપણને શું લાગે છે? ઉપાદાન રૂપથી કરતા. કાથાઓ છે ને હંમેશા કર્મ મને રખડાવે છે, કર્મ મને રડાવે છે. સાહેબ મારો તો કોઈ દોષ નથી, આ બધું જે તે કર્મનો દોષ છે. અરે જ્ઞાનીઓએ કર્મને જે નિમિત્ત કારણ કહ્યું, એ નિમિત્ત કારણ કહીને તેને બીજા પદાર્થો ઉપર જે ખોટી આદત છે ને આરોપ આપવાની, એને એનાથી બચાવવા માટે નિમિત્ત કરતા તરીકે અહીંયા કર્મને હાજર કરે. આ જે પણ તારી સાથે કોઈ પરિસ્થિતિ થાય છે એના જવાબદાર કોઈ બીજા દ્રવ્યો નથી, પણ તે સ્વયં જ એક શબ્દમાં કહીએ તો તારા દ્વારા બંધાયેલા કર્મ છે. તો કે સાહેબ કર્મ ખરા કે નહીં? પણ એ કર્મને બોલાવ્યા કોણે? એ કર્મને ઠેકો આપ્યો કોને? તો કે પૂર્વમાં તે જ સ્વયં એવા ભાવ કરી અને કર્મનો બંધ કર્યો, કર્મને કામ સોંપ્યું છે. શું કામ સોંપ્યું છે? કે જ્યારે હું ભારત દેશમાં મારો જન્મ થાય અને પાર્લામાં હું રહું ત્યારે તું એવી જાતિની પરિસ્થિતિ ઉભી કરજે કે જેથી મને એને મોહનો અભાવ કરવાનું મન જ ના થાય. કહેલાય કે કર્મનું તો એ જ કામ છે ને? કર્મ એવી પરિસ્થિતિ બહારમાં ઉભી કરે કે જીવ એમાં ફસાયેલો રહે, અને એ કર્મના કારણે ફસાયેલો રહે છે કે અજ્ઞાનના કારણે? અજ્ઞાનના કારણે ફસાયેલો રહે છે. બાકી ચક્રવર્તીઓને ઓછી સંપત્તિ છે. એ તો આપણે જ એવી પરિસ્થિતિ કરી છે કે ભાઈ તું આવી આ પ્રમાણેની બહારમાં વ્યવસ્થા કરજે કે જેથી મને વિતરાગ થવાનું મન ન થાય, ભૂલમાં પણ હું એમાં વેદ્યાન ન કરું. વ્યંગમાં વાત છે. ટૂંકમાં આપણે જેવી પરિસ્થિતિઓ મળે એવી એના માટે જિમ્મેદાર સ્વયં છે એમ કહેવું છે. એટલે સ્વયં જ એટલા માટે કર્મને તો નિમિત્ત કરતા કહ્યા, ખરેખર તો સ્વયં જ એવા ભાવ કર્યા છે કે જેથી કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. અને કર્મને જયારે નિમિત્ત તરીકે કરતા કહેવામાં આવે ત્યારે બીજા દ્રવ્યથી બીજા પદાર્થોથી દ્રષ્ટિ હટાવવા માટે કહે. જેમ કે તમને એક સામાન્ય ઉદાહરણ, આ તો જયારે જયારે આમ વાંચીએ ત્યારે એમ લાગે કે ઉતાવળ કરવા જેવી નથી, કે માનો કે આપણને ક્રોધ આવી જાય, ઘરમાં બને છે ને ક્રોધ આદિ પરિણામ બને છે, તો ક્રોધનું પરિણામ ક્યારે એવું વિચારીએ છીએ કે મને મારી હું વિપરીત માનું છું એટલે ક્રોધ થયો, કે મને કમજોરીના કારણે મને મતલબ કે ક્રોધ આવે એવું એકે વાર વિચાર નથી આવતો. જયારે જયારે ક્રોધ આવે તો સામે જે પણ કોઈ વ્યક્તિ દેખાય એ તારા કારણે જ ક્રોધ થયો, તે હાથમાં આમ બોલ્યો ને એટલે જ ક્રોધ થયો, તે આવું વર્તન કર્યું એટલે જ ક્રોધ થયો, બરાબર છે ને? એટલે એ આરોપ આપવાની જે ગંદી આદત છે ને આપણને, હે ને? એક ભાઈને મેં પૂછ્યું કે મુનિદશા લઈ લેવી જોઈએ, મિત્રને કે આપણે મુનિદશા લઈ લેવી જોઈએ, વાસ્તવમાં આપણે આ જીવન સમ્યક દર્શન પૂર્વક મુનિ દીક્ષા લઈ અને મોક્ષે જવા માટે મળી છે, બીજું કોઈ કામ માટે આ મનુષ્ય ભાવ નથી મળ્યો, આ યાદ રાખવું. તો મેં જસ્ટ ખાલી એની જ ભાવના કરી કે આપણે મુનિ દીક્ષા તો લેવી જ જોઈએ આ ભાવમાં. તો કે મુનિ દીક્ષા તો લેવી છે, પણ આ દીકરા દીકરીઓના કારણે મુનિ દીક્ષા લેવાનો ભાવ નથી. આ રિયલ વાત કહું તમને, તો આપણને આ દીકરા દીકરીઓના કારણે મને રાગ રહે છે સંસારનો, ઘરમાં રહેવાનો. આપણે એવું બાનો કાઢીને દીક્ષા જેવી મહાન કાર્યને આપણે છોડી દઈએ તો કે એ તારી કમજોરી છે, તારી વિપરીત માન્યતાના કારણે તું ત્યાંથી નથી નીકળી શકતો, ખસી શકતો નથી, એ તો તારો જ દોષ છે. એટલા માટે અહીંયા દ્રવ્યને શું માને છે? ઉપાદાન કરતા માને, દ્રવ્ય કર્મને ઉપાદાન કરતા માને છે. અને જે સંયોગમાં શરીર આદિ છે એને શું માને છે? જે પરદ્રવ્ય જે છે એને સ્વ માને. ખોટી ભૂલે નો કર્મ આવે ને શરીર આદિ જે પણ છે, જેવી શરીર આદિ દીકરા દીકરી જે પણ એને ઓર ધન દોલત એ બધા નું કર્મમાં લીધું એને શું માને છે? એ પોતાનું સ્વરૂપ માને છે. અને એના લક્ષથી જે રાગદ્વેષ થાય છે એને સ્વભાવ માને છે. ક્યારે બી એવું નથી લાગતું કે આવી ભાવ છે, તો સહેજ લાગે છે કે આવતું હોય છે. એના લક્ષે જે રાગદ્વેષ થાય સ્વભાવ લાગે છે, અને સ્વભાવ લાગે છે એનું ભાવ ભાષણ શું છે? એ સ્વભાવ લાગે છે એટલે એમાં સમર્પિત થાય છે, એની પૂર્તિ કરવા માટે સમર્પિત રહે છે. એની પૂર્તિ કરવા માટે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણે જે મેઇન ટૂલ છે જીવ પાસે, જે મૂળ સાધન છે બુક્સના, એને બરબાદ કરી નાખે, એમાં સમર્પિત કરી નાખે છે, બરાબર છે? અને એ વાસ્તવમાં એની પૂર્તિ કરવા માટે જે કરવું પડે, જેના જેના હાથ જોડવા પડે, જેના ચરણોમાં જવું પડે, જેને પોતાનું માનવું પડે, જે પાપ કરવા પડે, બધા જ પાપ નિર્ભય અને નિસંખ્ય ને કરે. હલા ને, આ છે અજ્ઞાનીનું જીવન. આ રીતે જીવન કેમ બી કરીને એ જીવન પતાવે છે, હે ને? ખરેખર તો જે વેદજ્ઞાની આત્મજ્ઞાની છે એ જીવી જાણે છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ. બાકીના જે અજ્ઞાની જીવો છે તો કેવી રીતે જીવન જીવી નાખે છે ગમે એમ કરીને, મજબૂરી છે ને તો એ રીતે અજ્ઞાનના કારણે. જો તો એક તો આ કન્સેપ્ટ છે અજ્ઞાનનું સ્વરૂપ. બીજું અહીંયા કહ્યું કે આ જે દ્રવ્યકર્મ આદિ જે છે, જે દ્રવ્યકર્મ નો કર્મ અને ભાવ કર્મ, એમાં આ હું અને આ હું કર્મ આદિ હું અને હું એવી અભેદ બુદ્ધિ કરે છે. ખાલી બુદ્ધિ શબ્દ લખ્યો છે, અભેદ બુદ્ધિ મૂકી દેવી, કારણ કે ટીકામાં અભેદ બુદ્ધિની ત્યાં વાત આવે છે, એટલે અહીંયા અભેદ બુદ્ધિ આપણે મૂકવામાં વાંધો નથી. અભેદ બુદ્ધિમાં, અભેદ બુદ્ધિ એટલે શું? જીવને જે અજ્ઞાનમાં મિથ્યાત્વમાં જે પ્રવૃત્તિ કરે છે એ ચાર પ્રકારે કરે છે, બરાબર? એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ. પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ આદિ કરે છે. ચાર પ્રકારે અજ્ઞાનની વૃત્તિ અથવા પ્રવૃત્તિ ચાલતી હોય, માન્યતા, હે ને? ક્રિયામાં નહીં, પરિણામમાં નહીં, આ માન્યતામાં પ્રવૃત્તિ. કેમ કે પ્રવૃત્તિ શબ્દ આવે ને એટલે આપણે એમ જોઈએ કે પ્રવૃત્તિ એટલે આ, હે ને? બારમાં જોઈએ આપણે, બારમાં જે બી પ્રવૃત્તિ કરતા હોય ધાર્મિક કાર્યો, તો એમાં કોઈ એ ધાર્મિક કાર્યો સંબંધી, સાંભળજો, ધાર્મિક કાર્ય સંબંધી એ પરદ્રવ્ય, એના પર ભાવ અને એને લઈને થતા આત્મામાં રાગ દ્વેષ આદિ ભાવ, એ સંબંધી એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ, અને એ પ્રમાણે એ પ્રવૃત્તિ કરવી, માન્યતાની પ્રવૃત્તિ કરવી, એવી એનું નામ છે અહીંયા અભેદ બુદ્ધિ. થોડું ભાવવાસન કરીને આગળ ચાલીશું, આગળ આમાં વિષય ઓર બી ખુલવાનો છે. તો એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ આદિ શું છે? તો જે પરદ્રવ્ય કહે ને, જે બી શરીર આદિ બાહ્યમાં નો કર્મ આદિ કે રાગ આદિ, આ એ હું અને હું એ બંનેમાં એને જુદાય ભાસતી જ નથી, એને એનું પોતાનું સ્વરૂપ માને છે. મને વાર વિચાર આવ્યો કે આચાર્ય તો એમ કહે છે કે આ શરીર આદિ હું અને હું એ, આ ઘર આદિ હું અને એ હું, હે ને? હું એ અને એ હું, એવું કોઈ દિવસ માનીએ આપણા ઘરમાં એ હું ને હું એ? કોઈ દિવસ આપણે માનતા હોય છે એવું? કોઈ દિવસ તો માનેલું છે એવું કેવી રીતે કહેવાય? તમે માન્યું છે એનો રોગ તો માપો ક્યારે? આપણે જે 100 ડિગ્રી તાવ આવ્યો છે તો થર્મોમીટરથી માપીને તો પ્રમાણ કરીએ છીએ ને, કમસે કમ. શું થાય છે? એ તો કથન છે, દ્રઢ સંસ્કાર. પણ સંસ્કાર બતાવો ને કયા? બતાવું તમને. એકત્વ બુદ્ધિ કેવી રીતે થાય છે કે જે માનો કે તમે વેલ ફર્નિશ્ડ ઘર બનાવ્યું હોય, બરાબર છે, એકદમ બરાબરથી અને પછી તમે ઓપનિંગ સેરેમની એવું રાખે છે ને, વાસ્તુ વિગ્રહ પ્રયોગ રાખ્યો હોય, ભાઈઓને બોલાવ્યા, બહેનોને બોલાવી, જેવી નજદીકના મિત્રો પૂરા બાલ બચ્ચાઓ સાથે આવી ગયા. હવે જે બધી તમારી જે એસેસરીઝ જે છે ઇમ્પોર્ટેડ જે બી મૂકી હોય, હવે એની પાસે છોકરાઓ જાય તો શું થાય? તકલીફ ક્યાં પડે? એનું નામ એકત્રું હલ, એનું નામ એકત્રું એમ થાય તો એમ થાય ને કે તૂટી ફૂટી જાય તો લાગે કે મારું અસ્તિત્વ જ ના. એનું નામ એકત્રું ફિલિંગ છે, આવી ગયા ફિલિંગમાં જ છે. અને અજ્ઞાન પણ ફિલિંગમાં જ છે, પ્રવૃત્તિમાં થોડી છે. એ તો પછી એને લઈને કસાય થાય અને કસાયની બહારમાં અભિવ્યક્તિ થાય તો દેખાય, પણ બહારમાં પ્રવૃત્તિ સુધી ના જાય તો બી ચાલુ ને ચાલુ હોય છે પ્રવૃત્તિ. દ્રવ્યલિંગી મુનિ જે છે એને તો એમને તો બહારમાં કઈ પ્રવૃત્તિ છે, વેપારાદી પણ નથી, ગ્રસ્ત પણ નથી, તો પણ પ્રવૃત્તિ ચાલે છે અજ્ઞાનની પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી. એ રીતે વિચારવાનું છે. તો એમાં એકત્વ બુદ્ધિ તો એ પદાર્થને પોતાનું માને છે, એ હું છું ને હું એ છું એમ, અર્થાત એ બધા પદાર્થો મારા છે. માનો કે સ્વાધ્યાય હોલ છે, એ હું છું અને એ હું છું અને હું એ છું એ માનલો કે નથી માનતા આપણે, તો સ્વાધ્યાય હોલ મારું છે એમ તો માની કે ભાઈ આ મારું સ્વાધ્યાય હોલ છે, હે ને? અમે બારલા મોક્ષ મંડળમાં છીએ તો હોલ અમારું થયું કે ના થયું? તો કે તારું કઈ રીતે થયું? તારી સાથે આવવાનું છે? તારા સુખ દુઃખનું સાથી છે? હા કે સાહેબ ચલો મારો નથી, પણ અમે એના કરતા તો છીએ કે નહીં, હે ને? અમે એમાં બધું અમે એને બનાવડાવ્યું છે આ હોલને, એનું વાસ્તવમાં એનું સુપરવિઝન આ તે એ બધું તો અમે ધ્યાન આપ્યું, તો અમે એના કરતા કે નહીં? તો એમ કરતા માનીને અહંકાર કરે છે, કર્તૃત્વ બુદ્ધિ. આવ્યું તું ને ગઈકાલે આવ્યું તું, રામજીભાઈ પ્રમુખ છે એટલે આ પંચપરમાગમ બન્યું એમ નહીં, વજુભાઈ ઇજનેર છે એટલા માટે આ બન્યું મંદિર એમ નહીં. પછી કોઈ પૂછ્યું કે સાહેબ તમે છો એટલે તો બન્યું ને, કે જવાબ આપ્યો નહીં, હે ને? તમે અહીંયા છો એટલે તો બન્યું કે નહીં, હે ને? કોઈ કોઈ વાર જવાબ આપેલો છે પેલા, અમને લક્ષમાં રાખીને બનાવતા નહીં, અમારું નક્કી નહીં, બાજુમાં ગિરનાર છે, હે ને? અને અંદરમાં મુનિ દશાની પૂરી પૂરી ભાવના છે, હે ને? ઘણી બધી બાબતો છે. તો અહીંયા કહે છે કે એને માને છે કે આ મેં બનાવ્યું, આ મારી દેખરેખ હેઠળ બન્યું એટલે મેં બનાવ્યું, બરાબર છે? હવે કોઈ એકાદ દિવાલ બરાબર ના બની, તમારા ડિઝાઇન પ્રમાણે ના બની તો પછી કોને બનાવ્યું? કે એ તો ઓલાની ભૂલ છે. અને પછી થોડો વધારે ઝઘડો થાય તો એમ જ બનવાનું હતું, સમજો? એનો અર્થ કે એનું કોઈ ઠેકાણું જ નથી, શું માનવું એ રીતે. આનું નામ કર્તૃત્વ. તો પટદ્રવ્યમાં કર્તૃત્વ બુદ્ધિ આ પ્રમાણે, અને રાગાદી ભાવો તો કરે છે એ રીતે, તો પરણમે છે. તો એ પરણમે છે, તો એ પરણમે છે એનું નામ કર્તૃત્વ બુદ્ધિ નથી, એ તો ચારિત્રનો દોષ છે, પણ એને કરવા લાયક લાગે છે. હેલાવે ને, કરતા કર્મનું અજ્ઞાન રાગાદી ભાવો સાથે કેવી રીતે છે? રાગાદી ભાવ રૂપે પરણમવું એ કરતા કર્મ અજ્ઞાન નથી, એ તો વાસ્તવમાં અસ્થિરતાજન્ય પરણમન છે, પણ એ પરિણામ કરવા લાયક લાગે છે એનું નામ કરતા કર્મનું અજ્ઞાન. આખો ખ્યાલ આવે કે આખું વાત બદલાઈ જાય, કેમ કે પરણમે છે એટલે એ તો જીવ કરે છે, ઘરનો રાગ ઘર નથી કરતું, રાગ જીવ જ કરે છે, પણ એમાં એને ભૂલ નથી લાગતી, એને એ તો ક્વોલિટી લાગે છે એને, એકત્વ બુદ્ધિ આદિથી. તો એ થઈ ગયું એનું કર્તૃત્વ બુદ્ધિ. આખી વાત ખ્યાલમાં આવે ને. અભોક્તૃત્વ બુદ્ધિ કે જે પણ કોઈ આ પરિસ્થિતિઓ થાય છે એ પરિસ્થિતિઓમાં સુખ દુઃખનો અનુભવ કરવો, સુખ એટલે સુખના આભાસ રૂપ અને દુઃખનો અનુભવ કરવો, એનું નામ ભોક્તૃત્વ બુદ્ધિ. એ રીતે જે પણ કોઈ બહારમાં જે કોઈ બી બહારમાં પરિસ્થિતિઓ બને, પરદ્રવ્યોને લઈને, માનો કે દીકરાને રોગ થયો, દુઃખી થઈ ગયો, અને તાવ ઉતરી ગયો તો સુખી થઈ ગયો એમ બને છે ને. માનો કે 95% આવ્યા તો ખુશ થઈ ગયો, અને ભાઈના દીકરાને 96% આવ્યો તો દુઃખી થઈ ગયો. પેલા 95% આવ્યા પણ એડમિશન બંધ થઈ ગયું, દુઃખી થઈ ગયું. એટલે બહારની પરિસ્થિતિઓના આધાર પર સુખ દુઃખનો અનુભવ કરવો એનું નામ ભોગતૃત્વ. પેલા જ્ઞાનીઓને એમ નથી હોતું, જ્ઞાનીઓને પરદ્રવ્યથી ભિન્ન પોતાના ધ્યાયક ભાવને અનુભવ કરે છે. સંયોગમાં હોય શરીર આદિ, પણ એમાં એકત્વ બુદ્ધિ કરતા નથી, મમત્વ બુદ્ધિ કરતા નથી, કર્તૃત્વ બુદ્ધિ કરતા નથી, એટલે દુઃખી થતા નથી. ના ના, કોઈ વાર દુઃખી થતા દેખાય છે ને, એ જે દુઃખી થાય છે એ ઔપચારિક રીતે દુઃખી થાય છે. દેહને જો જ્ઞાની ધર્માત્મા દેહ આદિ ઘર આદિ એને શું માને છે, દેહને પડોશી માને, ઘરમાં મહેમાન તરીકે રહે, ઓફિસમાં મેનેજર તરીકે રહે, આનું ભાવવાસન ખ્યાલમાં આવે છે ને, દેહને પડોશી તરીકે માને અને પોતાના ઘરમાં મહેમાન તરીકે રહે. મહેમાન તરીકે રહે છે એટલે ખ્યાલ આવી ગયો છે તમને. કોઈ વાર સુખ દુઃખનું જે ઔપચારિકતા કરવી પડે તો કરે. હું તમારા ઘરે આવ્યો હોય તો તમે કઈ આમ બધું બતાવો તો ઠીક છે, બરાબર, થોડી ખુશી વ્યક્ત કરીએ, અને કોઈ બીજી કોઈ ઘટનાઓ બતાવો તો થોડી દુઃખ વ્યક્ત કરીએ. મહેમાન તરીકે હોય એટલે એનું પરિસ્થિતિ ખ્યાલ આવી ગઈ, એ બધી ઔપચારિક હોય અને ઔપચારિક જ હોવી જોઈએ. પડોશમાં કોઈનું દેહાંત થાય તો આપણે ત્યાં જઈએ તો દુઃખ પણ થાય, હેને રડવું પણ આવે, હેને બધું થાય, પણ કેવું હોય છે, ઔપચારિક, ઉપચાર માત્ર હોય છે, ખ્યાલ આવ્યો. કદાચ કોઈ વાર એ નાથી પણ આપણે વધારે રડીએ તો બી ઉપચાર માત્ર હોય છે, ખ્યાલ આવ્યો. અગર ઉપચાર ના હોય તો ગરબડ છે, ધ્યાન આપજો, બહુ બધી આમાં ઇશારા છે. તો પાછા ઘરે આવ્યો તો બરાબર ચા પાણી સાથે, નાસ્તા સાથે, ટીવી આદિ જોતા હોઈએ, એવું કઈ દુઃખ જેવું કઈ હતું નહીં, તો એ દુઃખ હતું જ નહીં, એ તો દુઃખમાં ઔપચારિક ફોર્માલિટી હતી. અને ફોર્મલ જ દુઃખ હોવું જોઈએ, જ્યાં એકત્વ ના હોય ત્યાં ફોર્મલ જ દુઃખ હોય, એ બતાવે છે લોજિક. એટલે જ્ઞાનીઓને જે દુઃખ થાય છે પડોશી જેવું દુઃખ હોય છે, ફોર્મલ દુઃખ હોય, કોઈ દુઃખ જેવું કઈ હોતું નથી, કહેવાનું દુઃખ હોય છે, બનાવટી દુઃખ હોય છે. હવે એ રીતે લઈ લો, એ કે એટેચમેન્ટ નથી હોતી. જ્યાં એકત્વ હોય ને ત્યાં કર્તૃત્વનો ભાવ આવે. તમારે જ્યાં એકત્વ ના હોય, માનલો કે અહીંયા કઈ બી પરિસ્થિતિ બને આપણે મંદિરમાં, તો આપણને ત્યાં કંઈ પણ એ સરખું કરવાનો ભાવ આવે. બાજુમાં જલારામ મંદિર હોય, આનાથી ડબલ મલ્ટી સ્ટોરી, ત્યાં કંઈ બી થાય તો કઈ ભાવ આવે ના આવે, કેમ કે આપણું નથી. કર્તવ્યને આપણું માનીએ ત્યાં કરવાના ભાવ આવે, અને સ્વદ્રવ્ય જે છે આપણું છે ને આપણું માનીએ તો કરવાના ભાવ મટી જાય. તો ગજબનું લોજિક જે આવે છે, એટલે જ્યાં એકત્વ મનમાં તો હોય ત્યાં કર્તૃત્વનો ભાવ આવે, અને જ્યાં કર્તૃત્વનો ભાવ આવ્યો તો પછી જ્ઞાતા ક્યાં રહે, તો જાણનારો જણાય છે એવું ક્યાં માનવું, યદ્યપિ એને ત્યાં જાણનારો જ જણાય છે, અથવા તો યદ્યપિ એ જાણનારો જ છે, જાણનારો જણાય છે, તો બી જો એને બહારમાં આ રીતે એકત્વ મમત્વ કર્તૃત્વ હોય, એને કરતા પણાનો ભાવ હોય, તો એ જ્ઞાતા કેવી રીતે બન્યો? એ તો એને કરતા માન્યો, તો જ્ઞાતા હતો, એ જ્ઞાતા તો છે, પણ જ્ઞાતા છે માન્યો નહીં, અને માન્યો નહીં એટલે પૂરું રામાયણ મહાભારત ચાલુ છે, હલાવ્યો કે નહીં, એટલે એનું લાઈફ હર સમયે શ્વાસે શ્વાસે સ્ટ્રેસફુલ છે. મોઢેસે કીધું ને 15મી વખતના પ્રવચનમાં, હેને અનાદિથી આ અજ્ઞાની ક્યાં સમય ગાળે છે, તો કે પરદ્રવ્યની એકત્વ બુદ્ધિમાં સમય ગાળે છે. કેટલો બધો સુંદર અર્થ નીકળે એનો, યથાર્થ અર્થ નીકળે. પરદ્રવ્યની એકત્વ બુદ્ધિમાં એટલે પરદ્રવ્યને મૂકવું, લેવું, લાવવું, એને આ રીતે ફેરવું, ફરાવવું, અથવા એના દ્વારા પોતાને હું ફરવાની અપેક્ષા રાખવું, આ રીતે પરદ્રવ્યને લઈને એમાં એકત્વ બુદ્ધિ કઈ આવે તું, એમ એમાં સમય પસાર કરે છે, અને એમાં દુઃખી થઈને સમય પસાર કરે છે, સાથે ફળને જોડી દઉં. નિયમથી હર સમય સ્ટ્રેસમાં રહે છે, પરેશાન પરેશાન ડિપ્રેશન રહે છે, દરેક જીવ ડિપ્રેશનમાં જોવા મળે. એક નાનું બાળક હોય ને ઘરમાં, તમે કેટલા બી ટોય લાવી આપો, બધું લાવી આપો, તો ક્યાં મૂકું, કેવી રીતે મૂકું, બાજુવાળા મિત્ર આવે તો એને આપું કે ના આપું, ડિપ્રેશનમાં જ હોય. તમે જોઈ લેજો, સાયકોલોજી જોજો બાળકની, અને તમે જેટલા રમકડા કહો એનાથી બે વધારે લાવી આપો તમે, પછી જોજો તો બી તો એને દુઃખ મટવું જોઈએ કે ના મટવું જોઈએ, ઓર વધે છે. અને એ નાથી કોઈ લેટેસ્ટ બાજુમાં આવી ગયું તો ઓર તકલીફ હે ને, કોઈ બી બાળક નહીં, મોટા બાળક નહીં, ખ્યાલ આવે કે નહીં, બહુ તકલીફ છે. પરદ્રવ્યને લઈને એ ક્યારે પણ વાસ્તવમાં સખણો રહેતો નથી, અજ્ઞાને લઈને, અને પરેશાન 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 રહે છે, અને એનું માથું કસાયોથી ભરેલું છે, પરેશાન છે. તો એ કહે છે એનું અભિભૂતિ. આવા ઘણી બધી ચર્ચાઓ છે કે ભાઈ આપણને આ અભેદ બુદ્ધિથી રહે, અને જ્યાં સુધી આવી આ ભેદ બુદ્ધિ એકત્વ બુદ્ધિ રહેશે, વેદજ્ઞાન કરીને વાસ્તવમાં વેદજ્ઞાનથી એનામાં એકત્વ બુદ્ધિ નહીં તૂટે ત્યાં સુધી વાસ્તવમાં ગમે એટલી બહારમાં શ્રીલંકાનું પૂરું સોનું એના ઘરમાં હશે અને તો બી દુઃખી થશે. અલગ સામગ્રીથી સુખ દુઃખનો કઈ નિયમ બનતો નથી. નવો અધિકાર બહારની સામગ્રી ઘણી હોય છતાં પણ આકુળતા જોવા મળે છે, એનો અર્થ એ થઈ ગયો કે દુઃખનું કારણ કોઈ બીજું છે. તો દુઃખનું કારણ છે કશાય કહ્યું અથવા મિથ્યાત્વ કહ્યું કે પરદ્રવ્ય મારા હિસાબે પરિણમે, બરાબર છે, તો હું સુખી થઈ જાઉં મારી ઈચ્છા રૂપે પરિણમે. પછી એમાં આગળ જઈને તો ઘણી બધી વાત કરી છે કે પરદ્રવ્ય મારી ઈચ્છા રૂપે પરિણમે કાં તો પરદ્રવ્ય મારી પાસે આવી જાય. આ બંનેમાં સારો ઉપાય કયો? પહેલા કે ગજે પરદ્રવ્ય જ મારી ઈચ્છા અનુસાર પરિણમે. બીજી વાત છે, એમાં બતાવું તમને. પરદ્રવ્ય મારા ઈચ્છા અનુસાર પરિણમે કાં તો ઈચ્છાનો અભાવ થઈ જાય. આ બંનેમાં સારો ઉપાય કયો? તમને કયો ઉપાય ગમે? જે વિશ્વના જે અનંત દ્રવ્ય છે એ મારી ઈચ્છા અનુસાર પરિણમન કરે તો હું સુખી થઈ જાઉં, બરાબર છે. કાં તો મને એ પરિણમન કરાવવાની ઈચ્છા મટી જાય તો સુખી થઈ જાઉં. તો એ બંનેમાં વાસ્તવમાં સારો ઉપાય કયો પ્રભુભાઈ? ફટાફટ બોલો. એ તો સાચો ઉપાય. સારો કયો? સાચો ઉપાય તો ઈચ્છાનો અભાવ કરવો એ છે, પણ સારો કયો? બધા મારી આજ્ઞામાં રહે, વાંધો નહીં આપણે એ બાજુ વિચારો, બધા તમારી આજ્ઞામાં રહે તો કેવી રીતે રહે? બધા મારી આજ્ઞામાં રહે એમ મેં બી માન્યું, બધા મારી આજ્ઞામાં રહે એમ અક્ષેપે બી માન્યું. હવે હું એમ કહું છું કે આ એસી મને તકલીફ કરે, સાહેબ બંધ કરી દો. હવે એમનું એવું કેવું છે, આ એસી રહે તો મને સાંભળવામાં મન લાગે. હવે એસી ને કરવું શું? જીસકી લાઠી ઉસકી ભેંસ. અને એ બી નિયમ લાગુ નથી પડતો સાહેબ, એમ છે નહીં. એને ઈચ્છાનો ભાવ કરવો એ સાચો ઉપાય છે ને, એ થઈ શકે છે. અનંત જીવો ઈચ્છાનો ભાવ કર્યો છે, આપણે પણ ઈચ્છાઓ મન થતી જોવા મળે છે, હે ને? તો સ્વરૂપના વિજ્ઞાનથી વાસ્તવમાં સ્વરૂપના અવલંબનથી ઈચ્છાનો આ ભાવ કરવું ઈઝી છે, સરળ છે, સહેજ છે, સ્વભાવ છે, આ થઈ શકે. પ્રમાણ જે ઉપર બેઠા છે જોઈ આવજો, શ્રી મંદિર ભગવાન બિરાજે છે, પ્રમાણ છે આપણી પાસે. અને આપણા જીવનથી જે કયું કંઈક કહેવાય છે ને, કયું અતિશય ભૂલી ગયું એનું નામ, એ હેતુથી અતિશયન હેતુ કેવું કંઈક નામ, એટલે એનો અર્થ એ છે. ભાવવાસન કરાવું તમને, જેમ કોઈ ચીજ ઓછી થાય છે, હે ને, ઓર ઓછી થાય છે તો મટી પણ શકે. તો એવી રીતે કઈ અનેક હેતુ આપીને આચાર્ય સમજાવે છે. કુલ મળીને જ્યાં સુધી આમાં ભેદ બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવ દુઃખી થશે એમ અહીંયા કહ્યું. હવે આ તો થઈ ગયું આપણે ગાથાર્થનો અર્થ. હવે ટીકા જોઈએ. ટીકામાં આપણે સંક્ષિપ્ત રૂપમાં જ લેશું, બરાબર છે. હવે વિસ્તાર તો તમને આમ તો આ વિસ્તાર જ લાગતો હશે, પણ એક એક શબ્દ ગણીએ કરીએ એનું નામ વિસ્તાર કહેવાય. હું આમાં તમને સાર રૂપથી આ ગાથાને આપણે આગળ વધારીએ છીએ. તો જે ગાથાર્થમાં દ્રવ્ય કર્મ, ભાવકર્મ, નોકર્મ ત્રણ લીધા, અને ટીકામાં વાસ્તવમાં ભાવકર્મ અને નોકર્મ બે જ લીધા. બતાવું છું કે આ રીતે લીધા. દ્રવ્ય કર્મને ગૌણ કર્યું. કેમ કે જે દ્રવ્ય ભાવકર્મ અને નોકર્મ છે એ દ્રવ્ય કર્મના જ ફળ છે. જે ભાવકર્મ છે મોહનીયની મુખ્યતાથી લઈએ તો મોહનીયનું ફળ છે ભાવકર્મ, અને નોકર્મ એ અઘાતી કર્મનું ફળ છે. એટલા માટે કર્મ એમાં સામેલ છે, અંડરસ્ટુડ. હવે પેલું છે ને, અહીંયા ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ હાલ હું લેતો નથી, બહુ મોટું ઉદાહરણ છે અને હું એને પછી જોડીશ. ઉદાહરણ ક્યાં ને કેવી રીતે જોડવું, તમે ડાયરેક્ટ તમે જો કર્મ શબ્દ લખ્યું છે ને ત્યાં આવો. તેવી રીતે કર્મ મળ્યું, બરાબર છે ને, અહીંયા સ્ક્રીન પર છે. તો તેવી રીતે કર્મ એના તેવી રીતે, એટલે ત્યાં ઉદાહરણથી જોડ્યું છે, બરાબર. ઉદાહરણ આપણે પછી જોડીએ છીએ, અત્યારે હું ઉદાહરણમાં જઈશ તો તમને સમજણ નહીં પડે, આગળ પછી લઈએ છીએ, હે ને. દ્રષ્ટાંત પછી લઈએ છીએ, પહેલા દ્રષ્ટાંત સમજી લઈએ અને પછી દ્રષ્ટાંત કેવી રીતે લાગુ કર્યું છે એ સમજી લઈએ. તો દ્રષ્ટાંતમાં દ્રઢતા હશે, બરાબર છે. જો તેવી રીતે કર્મ, હવે કર્મ કરીને આડી લાઈન કરી છે, તો કર્મમાં બે વસ્તુ લીધી. કઈ? મોહ આદિ અંતરંગ પરિણામ. એ ભાવ કર્મ થઈ ગયું. બરાબર, અંતરંગ પરિણામ કહે. હવે અંતરંગ છે કે બહિરંગ છે? સમયસાર છે. જયારે દ્રવ્ય કર્મ ને બહિરંગ કહેશું ત્યારે ભાવ કર્મ ને અંતરંગ કહેશું. જયારે નો કર્મ ને બહિરંગ કહેશું ત્યારે દ્રવ્ય કર્મ ને અંતરંગ કહેશું. નિશ્ચય વ્યવહાર પરિસ્થિતિ પ્રમાણે નિશ્ચય વ્યવહારનું નિરૂપણ બદલાય છે. ખ્યાલ આવ્યો કે એ રીતે? હવે જયારે જ્ઞાન આદિ અંતરંગ છે પરમાર્થથી ત્યારે રાગ આદિ ને બહિરંગ કહેશું. આગુ જે સ્ટાઇલ છે ને, અને હું તો આનું એ રીતે ભાવાસન કરાવું છું કે અનાદિથી આત્મા બહાર છે. એટલે બહાર એટલે ક્યાં? દુકાનમાં કે મંદિરમાં? કસાય. કસાય એટલે બહાર, અને વિતરાગતા એટલે અંદર. બધા બે વસ્તુ ધ્યાનમાં રાખે મૂળ પરમાર્થની રીતે. અશુદ્ધ ઉપાદાનથી કસાયમાં રહે છે અને શુદ્ધ ઉપાદાનથી વિતરાગતામાં રહે. અત્યારે આપણે અશુદ્ધ ઉપાદાન ચાલી રહ્યું છે, અશુદ્ધ ઉપાદાન ચાલી રહ્યું છે કે નહીં? એને તો કોના કારણે ચાલી રહ્યું છે? કોની દયાથી ચાલી રહ્યું છે? કે ઉપાદાન શબ્દ કહ્યું ને તો કે સ્વયં. આગળ જો તો કર્મ મોહરાગ મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુ. સાંભળજો, હજુ મારે આગળ વાત હમણાં નથી કરી, પેલા આ બંનેને સમજી લઈએ. આ જીવ જે છે સંસારમાં આની વચ્ચે જોવા મળે છે. જે પણ કોઈ જીવ સંસારમાં છે એ ક્યાં જોવા મળશે? રાગાદિ ભાવોમાં અને શરીર આદિ નો કર્મ એની વચ્ચે જોવા મળે છે. એની વચ્ચે જોવા મળે છે એટલું જ નહીં, વાસ્તવમાં એમાં રહેવું એનું જીવન માને છે. એના જે જીવનનો જે આધાર છે એને, એના જે અસ્તિત્વનો એના સુખનો આધાર છે એ આમાં જ લાગે છે. દરેક જીવ સંસારમાં દરેક અજ્ઞાની જીવને આજે રાગાદિ ભાવોમાં રહેવું, એની પૂર્તિ કરવી, એ પ્રમાણે એમાં જે ડિમાન્ડ થાય એ પ્રમાણે વાસ્તવમાં કાર્યો કરવા અને શરીરની સાર સંભાળ કરવી, દીકરા દીકરીઓને વ્યવસ્થિત પ્રોટેક્શન આપવું, આખું જીવન આપણે સહજ એમાં જાય. હેલાવે કે નહીં? એ આપણને દોષ લાગતું નથી. મોક્ષ માર્ગના વિરોધ પક્ષમાં ઉભા રહેવા વાળું જીવન એ લાગતું નથી. હેલાવે કે નહીં? તો એ આપણને એમાં કઈ ભૂલ લાગે છે? આપણે આ વ્યવસ્થિત રીતે આદર્શ રીતે નૈતિક રીતે આપણે જે ગ્રસ્ત જીવનમાં આ બધું કરતા હોઈએ તો કોઈને એવું લાગે કે નહીં આ જીવ ભૂલ કરે છે? હે ને, ગ્રસ્ત જીવનમાં તો એવું જીવન હોય એની ના નથી, બરાબર છે? પણ એ જીવનમાં એને ભૂલ ન લાગવી, એ જીવનમાં એને સહજ થઈ જવું, એ જીવન જ વાસ્તવમાં જીવન લાગવું. બીજું કોઈ જીવન છે અતિન્દ્રિય આનંદ વાળું, એ જીવનમાં એને કોઈ રસ જ ના આપવો, એનું નામ વાસ્તવમાં આમાં અભિવૃદ્ધિ. એવી રીતે જ આપણે જીવીએ છીએ. આપણને તો આજે રાગ દ્વેષ આદિ જે થાય છે એને એની અંદર જ રહેવું ફાવી ગયું છે. અને આ દીકરા દીકરીઓ આજે બાહ્યમાં સામગ્રી જે મળે છે, ભોગ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના ભોગની સામગ્રી, એને બસ જમા કરવી, ભેગી કરવી, ભેગી થઈ ગઈ હોય તો એને સંભાળવી, એને એ આપણું કર્તવ્ય લાગે છે. આપણે તો જાણે એના માટે જ આવ્યા હોય એવું લાગે. વાસ્તવમાં હું જે વ્યંગમાં કહું છું એને અંદરમાં તમને વાસ્તવમાં એને ચોંટવી જોઈએ, આવા ચોટ લાગવી જોઈએ આપણને એવું લાગે. મેં થોડી વાર પહેલા સ્થાપના કરી દીધી, સમ્યક દર્શન પૂર્વક મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં જવા માટે આ ભાવ મળ્યો છે. નોકરી કરવા માટે નહીં, વેપાર કરવા માટે નહીં, છોકરાઓને મોટા કરવા માટે નહીં. કેમ નહીં? કેમ કે એ બધું તો સ્વયં થાય, ત્યાં તો તારું કંઈ કર્તવ્ય જ નથી. અને તારા સુખ માટે જરા પણ સહાય નહીં કરે. દુનિયામાં બધી વ્યવસ્થા વ્યવસ્થિત, એક વાર તો અંદરમાં આવી હઠ આવી જવી જોઈએ, ધૂન લાગી જવી જોઈએ કે નહીં મારું મને જે આ મનુષ્ય ભંગ મળ્યો છે. બાકી ઉદયના નાટક ચાલ્યા રાખશે, ઉદય જે આવું હોય આવશે, પણ મને એનાથી કંઈ પ્રભાવિત નથી, મતલબ જ નથી. કેમ કે મારે જે કામ સાધવું છે એમાં એનું કોઈ કર્તવ્ય નથી, કોઈ યોગદાન નથી. આ છે કન્સેપ્ટ. એની બધી સિદ્ધિ થાય જે આપણે સુખી થવું છે, હે ને, આપણે વાસ્તવમાં સાચું સુખ મેળવવું છે એમાં આ બધું તો આકુરતા મળે છે, દેખાય છે. જ્યાં જે જો બે ભાઈ જોવા મળે છે ને હમણાં બધા સ્ક્રીન પર, અનિલ અંબાણી ને મુકેશ અંબાણી, કેવું દ્રશ્ય લાગે? તમને શું દ્રશ્ય લાગે? તમે વિચાર કરજો, હે ને, બધું કાંઈ દમ નથી એમાં, બહુ ડીપ નથી. જો મારે ઉદાહરણનો વિસ્તાર નથી કર્યો, કેમ કે આપણે તો આપણા જીવનમાં એવા ઉદાહરણો મળે છે તો એમાં દમ થોડી હતી. જો શું કહે છે તેવી રીતે કર્મ એટલે નોકરમાં આદિ અંતરંગ પરિણામો તથા નોકરમાં શરીર આદિ બાહ્ય વસ્તુ, બરાબર? જે શરીરને નોકર્મ કહ્યું, નોકર્મ તો ખ્યાલ છે ને તમને, નોકર્મ કોને કહેવાય, કોને કહેવાય? બબેન ભાઈ વિદ્વાન છો તમે, બતાવો. એમ નથી. નો કર્મ નો અર્થ છે કિંચિત કર્મ. કિંચિત કર્મ સાંભળ્યું? કિંચિત કર્મ નો અર્થ શું છે? કે એ જે બાહ્યમાં શરીર આદિ છે એનાથી કર્મ બંધાય એવો નિયમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પણ રાગ દ્વેષ આદિથી તો કર્મ બંધાય, બંધાય, બંધાય નિયમ છે. એટલે ભાવ કર્મ કર્યું. અને નો શરીર આદિ ને નો કર્મ, કિંચિત કર્મ કહેવા માટે કર્મ, વાસ્તવમાં એ કર્મ નથી. કેમ? કેમ કે શરીર હોવા છતાં વાસ્તવ વિતરાગી હોય છે. પૂર્ણ વિતરાગી હોય એટલે જયારે એ તો એનું લક્ષ કરીએ ત્યારે કર્મ બંધાય છે, એટલા માટે નો કર્મ કહે. આ ભાવવાસની રીતે આની પરિભાષા છે. આ મંદિર આપણા માટે નો કર્મ કહેવાય કે ના કહેવાય? અને જેનું લક્ષ કરી અને જો કર્મ બાંધીએ તો એ કર્મ, એ નો કર્મ કહેવાય. ભગવાનની પ્રતિમા નો કર્મ છે, ભાવ કર્મ છે કે દ્રવ્ય કર્મ છે? નો કર્મ છે આપણા માટે, કેમ કે ભગવાનનું લક્ષ કરીને આપણે પુણ્યનો બંધ કરી રહ્યા છીએ. તો જે પદાર્થનું લક્ષ કરી અને આપણે ખ્યાલ આવ્યો કે કર્મનું બંધ કરીએ, અચ્છા એ જ ભગવાનને આપણું શરીર આપણા માટે નો કર્મ. કેમ કે આપણે એનું લક્ષ કરીને જેવા કર્મો બાંધીએ છીએ, અચ્છા ભગવાનને એનું શરીર નો કર્મ છે કે નહીં? કેમ કે એનું લક્ષ જ નથી. ખ્યાલ નો કર્મ કિંચિત કરે, એનો અર્થ એ છે કે કર્મ બંધાવવામાં જે નિયમરૂપ કારણ નથી એ હોય તો કર્મ બંધાય, એવું છે નહીં. પણ ભાવ કર્મ હોય તો કર્મ બંધાય છે. હેલો, એ રીતે આખો કન્સેપ્ટ, એનું નામ નો કર્મ. તો શરીર આદિ શું છે? નો કર્મ. હવે જુઓ, એનું એની પહેચાન કરાવે છે, એના લક્ષણ. એના માટે બે સર્ટિફિકેટ છે. કોના માટે? મોરાગ દ્વેષ આદિ ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મ. આદિમાં જે લઈ લેવું ધન ધાન્ય આદિ જે તમને પોતાનું લાગતું હોય એ બંને, એ બધું છે એ નો કર્મ. હું તો એવા ઉદાહરણો આપતો પહેલા કે આ પાર્લાનું સ્ટેશન છે, રેલવે સ્ટેશન, એ નો કર્મ કહેવાય કે ના કહેવાય? અરે એનું લક્ષ કરીને, હેને અમારે બહુ ઉપયોગી છે, અમારે કામમાં આવે છે, નજીક છે, હેને ગાડી બરાબર, અહીંયા બધી ઘણી બધી વ્યવસ્થાઓ છે, એવી જે એના માટે એને લઈને આપણે ઘણી બધી કલ્પનાઓ કરીએ છીએ, એટલે આપણા માટે નો કર્મ થઈ ગયું કે એને લઈને કર્મ, એને લઈને એટલે એનું લક્ષ કરીને કર્મનો બંધ થાય છે. બરાબર, નિમિત્ત કારણ છે. અને ભાવ કર્મ કર્મ બાંધવામાં ઉપાદાન કારણ છે. અને જે શરીર આદિ નિમિત્ત કારણ છે, લક્ષ કરે તો થાય, ના કરે તો ના થાય. એ રીતે ઘણી વખત એની પરિભાષાને થી આપણને એની પરિભાષા ખોલીએ ને તો એનો ભાવ આસન નિર્ણય થાય છે. હવે અહીંયા તો ઓર બધી ઘણી વાતો કરી છે કે આ જે પણ કંઈક કહ્યું એ જે એ શું છે, એને પહેચાન કરવા માટે બે સર્ટિફિકેટ આપ્યા, હે ને? એની ઓળખાણ કરવી છે પહેલા તો, એ શું છે. આખું જીવન આપણે એમાં વિતાવીએ છીએ, તને એમાં તારા સુખનો આધાર એ લાગે છે, તારા જીવન જીવવા માટેનો આધાર એ લાગે છે, તો કહે છે પેલા શું છે એ તો સમજ. એ જે દ્રવ્ય કર્મ અને જે ભાવ કર્મ અને શરીરાથી નવ કર્મ શું છે પેલાની પહેચાન તો કર, હે ને? એમાં તું પોતાનું માનીને તે તારી પહેચાન ખોઈ દીધી છે, હે ને? એમાં રહીને મેં મારી પહેચાન ગુમાવી દીધી છે. તો કે પેલા જો તો ખરું કે શું છે, એમાં અપનત્વ કરવા જેવું છે કે નહીં, એના આધાર ઉપર આપણા જીવનની કલ્પના કરવા જેવી છે કે નહીં, હે ને? એક દશલક્ષણ પૂજામાં તો એવું આ બધું આવે છે ને, જે કઈ જે એક કોઈ ધર્મની પૂજનમાં આવે છે તો એમાં આ બધા જ આના પર કલશ ચડાવે છે લગભગ બધી પ્રોડક્ટ ઉપર. અને એમાં એમ કહે છે કે આ તો અથિર છે, અસ્થિર છે, તેમ ભાષા અથિર છે, હે ને? જે સંયોગો છે અસ્થિર છે અને રાગાદી ભાવો પણ વયના વેગ જેવા છે અને વિકૃત છે. જ્યારે જે અસ્થિર છે, જેની થોડા કાળની સ્થિતિ છે, તો એમાં તન્મય થઈને રહેવું અથવા એમાં જ જીવન, આ જ મારું જીવન છે એવી કલ્પના કરીને રહેવું એ કેટલી બુદ્ધિમાની છે? એ બુદ્ધિ માની છે કે મૂર્ખતા છે. અને જે અનાદિ અનંત છે, જે ત્રિકાલ છે, જેને જોવાથી રાગદ્વેષની ઉત્પત્તિ જ ના થાય, અને જેને માત્ર જેનો વિચાર કરવાથી અમુક સમાધાન તો થઈ જ જાય, એને સાત તત્વનો વિચાર કરવાથી, ભગવાન આત્માનો વિચાર કરવાથી કેટલું બધું સમાધાન થઈ જાય છે ઘરમાં, એને એની પ્રતિતિ કરવાથી અનંત સંસાર અલ્પ થઈ જાય, અને એમાં રમવાથી તમામ સંસારનો અભાવ થઈ જાય, જન્મ મરણ છૂટી જાય, એ તરફ તો જોતું નથી. અને જે આ અસ્થિર છે, સંયોગ છે, વિયોગને લઈને જ આવે છે, અને આપણા નથી, પેલા તો મળી જાય બધું, બધી પુણ્યના ઉદયથી મળી જાય તો પણ એ સુખનું કારણ નથી, મોહનો અભાવ સુખનું કારણ છે. અમારે ત્યાં પેલું ચાલે છે ને, પેલું જે ડી યુનિયન વાળું જે ચલાવ્યું છે ને હમણાં, અમે લોકોએ જે 15-20 વર્ષથી જેટલા જે છોકરાઓ ભણીને ગયા એ બધાને ફરીથી બોલાવ્યા છે, અને વીકમાં બે મહિનામાં બે સેશન લઉં છું. બરાબર, અત્યારે કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ સારા પેકેજમાં છે, કોઈ કાંઈ છે, કોઈ પોતાના બિઝનેસ કરે છે. હવે પેલા અહીંયાથી ભણીને ગયા પછી તો છૂટી ગયું, તો એમને ફરીથી બોલાવ્યા મેં કે હું બે સેશન લઈ જાય, તો પછી એને બહુ પ્રયોગાત્મક લઈએ છે એમાં. હા, તો એમાં સૌથી પહેલા એ ત્યાં તો એવી જાતિની રજક થાય, એની પુણ્યના ઉદયથી મળે છે કે પ્રયત્નથી મળે છે, ધન આદિ પેલા એ સિદ્ધિ કર્યો. પુણ્યના ઉદયથી મળે છે તો એમ કહીએ તો કે ભલે મળે છે પણ તું સુખી થાય છે કે નહીં એ બતા. પુણ્યના ઉદયથી સામગ્રી મળી કોણ સુખી થતું જોયું? તો ભાઈ સુખી થવાનો ઉપાય શું છે? મોહનો અભાવ. હવે મોહનો અભાવ કરવો છે તો શું કરવું? તો કે તત્વ અભ્યાસ કરો. આખી ગુરુ ચેનલ થી બહુ સરસ બહુ વિધિથી ચાલી રહ્યું છે ત્યાં. હું તો દરેક મંડળમાં કહું છું આ કરવું જોઈએ, કેમ કે આપણી પાઠશાળાઓમાં તો માનો કે અહીંયા બી જે 8-10-15 વર્ષ થઈ ગયા તો બાળકો ક્યાં ગયા પછી ભણીને, અને એ જ્યાં જાય છે ત્યાં તો બધું આનાથી વિપરીત છે, તો આ બધું ભૂલી જાય છે. તો ફરીથી એને વાસ્તવમાં રિકલેક્ટ કરવા માટે, તાજું કરવા માટે આ એક પ્રયોગ કર્યો છે, અને બહુ જ પ્રયોગાત્મક લેવાનું, 100% વર્કશોપની રીતે, એ તો આખી વાત જબરજસ્ત ખુલે છે. અને તો એ જે આપણે જે આપણે જેને લઈને આપણે જે અસ્થિર છે, જે તો એ દાગાદી પરિણામો જે વિકૃત છે, છતાં બી આપણું જીવન એમાં લગાવ્યું છે, આપણે એમાં પૂરેપૂરું સમર્થન ને સમર્પણ ચાલી રહ્યું છે, શ્રદ્ધામાં સમર્થન છે અને જે ચારિત્રમાં સમર્પણ છે. ફરીથી કહું છું, શ્રદ્ધામાં સમર્થન છે અને જ્ઞાન અને ચારિત્રનું સમર્પણ છે. આ છે મૂર્ખતા. બરાબર, આ બધી ચીજોમાં શું છે? બધું શ્રદ્ધા સમર્પિત છે, આમાં જ હોય હે ને. બસ આ વર્ષમાં તો આટલું કમાવવું જ છે, આ વર્ષે સમય દર્શન લેવું જ છે, એવું તો કોઈ દિવસ નથી આવતું હે ને. જેટલી પેલામાં ગરજ ફાસે છે એટલી આમાં ગરજ નથી ફાસતી, એટલે એને ભાવ ભાષણ નથી હે ને. આવી એક જેમ જીવનમાં વેપાર આદિ ભોગ આદિ એક સંસાર જીવનમાં એક કાર્ય છે, એ મંદિર આવવું પણ સંસારિક જીવનનું કાર્ય છે, એવી હલકી રીતે લે છે. જૈન ધર્મ જન્મ્યા છીએ, ઘરના સંસ્કાર છે, પરંપરા, એક જવું પડે છે તો જઈએ છીએ મંદિર. મંદિર બી એક કાર્ય છે આપણા જે પૂરા લિસ્ટમાં શેડ્યુલમાં. આત્મકલ્યાણ માટે થોડી મંદિર આવે છે, પરંપરાગત આવે છે. એ રીતે ઘણી બધી ચર્ચાઓ છે આમાં. જો હવે અહીંયા કહે છે કે આ જે અંતરંગ પરિણામો જે કહ્યા, કર્મમાં ભાવ કર્મ એટલે અંતરંગ મોરાગ્રેશ આદિ અંતરંગ પરિણામો, અને બીજું શરીર આદિ નો કર્મ. હવે એની પહેચાન કરો કેવા છે. કેવા છે એ એવી રજૂઆત કરશે કે એ જો એ આપણને ભાવવાસન થશે તો હાલ એમાંથી છૂટવાનું મન થાય, હાલ એમાંથી એકત્વ માનવાનું, આપણને એકત્વ માનવાનું મન છૂટી જાય. તો કેવા છે? સૌથી પહેલા તો કહ્યું પૂદગલના પરિણામ છે, પહેલું સર્ટિફિકેટ હે ને. આજે બહારમાં જે શરીર આદિ કેવા છે, પૂદગલના પરિણામ છે. શરીર આદિમાં તો બેસી જાય, શરીર આદિ જે છે તો પૂદગલના પરિણામ છે, તો પૂદગલનું પરિણામ છે એ તો બેસી જાય છે. અચ્છા, પૂદગલના પરિણામ જેનું ભાવવાસન ખબર છે, એ તો વાસ્તવમાં મારું પરિણમન જ નથી, અથવા એ મારું જ નથી, તો એ મને સુખ આપે એ ક્યાંથી બને? તો પછી એમાં શિવસ્વામી આધાર આધે કરતા કરી કલ્પના કરવાનું શું મતલબ છે? એની સિદ્ધિ થાય છે. જયારે કોઈ બી પોઝિશન તમને વ્યર્થ ભાસે તો એનાથી ડિટેચ થવાનો ઉશ્રમ થાય. આ વિકલ્પોની વ્યર્થતા ભાસે તો નિર્વિકલ્પનો ઉપાય કરે, નહીં તો એ સિવાય ના કરે. એટલા માટે આ રીતે ચર્ચા હોય. તો પૂદગલ ના પરિણામ છે એ તો ઠીક છે. હવે જે રાગ દ્વેષ ઉપાસના ભાવો એ પૂદગલ ના પરિણામ છે કે જીવ ના પરિણામ છે? સુમિલભાઈ આવે છે, તત્વાર સૂત્ર લે છે ને. તત્વાર સૂત્ર માં જે સુભાષુ ભાવ અને કયો ભાવ કહે? જીવના પાંચ ભાવ. પાંચ ભાવમાં સુભાષુ ભાવ કયા ભાવમાં આવે? ઔદયિક ભાવ. તો પાંચ ભાવને કયું તત્વ કહ્યું? ત્યાં સ્વતત્વ કહે. પાંચે ભાવ જીવના સ્વતત્વ. અને અહીંયા તમે કહો છો પૂદગલ ના. એક ઉમાસ્વામી દેવ, એક ગુનગુન દેવ, એક શિષ્ય, એક ગુરુ. વિવક્ષાઓ તો પરિણમનની અપેક્ષાએ, આત્મા જ પરિણમે છે એ અપેક્ષાએ સ્વતત્વ કહે. પણ એ સ્વભાવ ન હોવાથી એને પર કહે. હવે એને પૂદગલના પરિણામ કહેવા પાછળનું કેટલા બધા લોજિક છે. પૂદગલના કેમ છે? કેમ કે એ પરિણામમાં સેન્સ નથી. ચાલતી ભાષામાં કહું જ્ઞાન નથી એમાં, એમાં જાણવું હતું નથી. અને એમાં રહીએ તો જાણવું, આત્માનું જાણવું ચૂકી જવાય. અગર એમાં ઉપયોગ લગાયેલો રાખીએ તો આત્માનું, આત્માનું જાણવું ચૂકી જવાય. ચૂકી જવાય છે કે નહીં? એટલા માટે વાસ્તવમાં એને પૂદગલ ના કહે. પૂદગલના એટલે એમાં સ્પષ્ટ ગંધ ગણે છે એમ નહીં. પૂદગલના એટલે કે એમાંથી આપણા પ્રયોજનની જેમ પરથી આપણા પ્રયોજનની સિદ્ધિ થતી નથી, એમ આનાથી પણ આપણા સુખની, આપણા આનંદની, આપણા મોક્ષની, આપણા સમ્યક દર્શનની એની સિદ્ધિ આનાથી થતી નથી. એટલા માટે પૂદગલ ના. હેલો, બીજું એનું ફળ જે છે એ પૂદગલમાં આવે છે, હે ને? કઈ બાબતો છે એમાં? એનું ફળ પૂદગલમાં આવે છે એટલે એનું ફળ દ્રવ્ય કર્મનો સંપર્ક કરાવે. દ્રવ્ય કર્મનો બંધ થાય એ દ્રવ્ય કર્મ પૂદગલ નથી. એટલા માટે એ પૂદગલના પરિણામ કહે. અને વાસ્તવમાં એનું જે ફળ છે દ્રવ્ય કર્મમાં આવે છે અને એમાંથી સંયોગો મળે છે એટલે એનું ફળ પૂદગલમાં આવે છે. અચ્છા, એ જે સ્વભાવની સામે જોઈએ તે ઉત્પન્ન થતા નથી. હા, અને સ્વભાવમાં તો એ આત્મામાં એવો કોઈ ગુણ નથી. ગુરદેશીની ભાષામાં એવો કોઈ ગુણ નથી કે જેનું જેનું પરિણમન રાગ આદિ હોય. અને ચારિત્ર ગુણનું પરિણમ કહીએ છીએ ને, એ તો ચારિત્ર ગુણનો જે સ્વભાવ છે એને ન જોતા પરિણમન થાય. એનાથી પરિણમન થાય છે એમ નહીં, ખ્યાલ આવે કે નહીં? અનેક કન્સેપ્ટ છે. સ્વભાવને જોઈએ તો ઉત્પન્ન થતા નથી, પરમાંથી આવતા નથી. તો આવે છે ક્યાંથી? આકાશમાંથી.
આકાશમાંથી
એક સમયની ગુરદેશની બેન છે ને, એક સમયની ભૂલમાં. અને ખરેખર તો અજ્ઞાનીને લઈને ભૂલમાં છે કહીએ છીએ. બાકી જ્ઞાનીને તો વાસ્તવમાં રાગદેશ હોવા છતાં પણ એ તો જ્ઞેય માત્ર, એને તો જ્ઞેય તરીકે જાણે છે. પોતાના સ્વરૂપમાં મિલાવીને અનુભવ થઈ શકતો જ નથી. આવો કન્સેપ્ટ ખ્યાલ આવે તો એ રીતે પૂદગલ ના પરિણામ. હવે જો આ મેં પરિભાષાઓ કરી એમાં તમે બધા સરસ પ્રસન્ન છો, પણ જયારે હું કોઈ પરિણામનું નામ દઈશ ને તો દુઃખી થઈ જશે. પહેલા કે હમણાં જ આપણે વર્ષ પહેલા બહુ મોટી પ્રતિષ્ઠા કરી ભગવાનની, તો બધાને આપણે બધાને જબરજસ્ત ભાવ વિભોર થઈને પરિણામ આવે હે ને? તો એ પરિણામનું ફળ શું છે? એ પરિણામ કયા કહેવાય? પૂદગલના પરિણામ. કેમ કે એનું ફળ પુણ્યનો બંધ છે, દ્રવ્ય કર્મ આવે. અચ્છા, મને જ્યાં પ્રવચનનો ભાવ આવે છે, પરિણામ આવે છે, તો એનું ફળ શું છે? પુણ્ય બંધ છે. પણ સાથે આત્મલક્ષી હોવાના કારણે, જોડે જ્ઞાન પણ હોવાના કારણે, એ જ્ઞાન એનું કામ ત્યાં કરી લે હે ને, તો આ નિમિત્ત તરીકે કહેવાય. જો બહુ બહુ મોટી આમાં વિવક્ષાઓ છે. આજે તો બહુ આજકાલમાં બધું બહુ ચાલી રહ્યું છે નિયમસારમાં, ગ્રંથોમાં, હે ને? જેમ કે આજે કહ્યું ને, દ્રવ્યલિંગી મુનિને યાદ કરીને કહ્યું, યાદ છે કોઈને? હે ને? તો દ્રવ્યલિંગનો છોડી દે એટલે શું? એવું કઈક શબ્દો હતા, બરાબર છે? તો દ્રવ્યલિંગ તું નથી, દ્રવ્યલિંગ તારું નથી, દ્રવ્યલિંગથી કાંઈ થતું નથી. તો ગુરુદેવજીએ કહ્યું કે દ્રવ્યલિંગ છોડીને, મહાવ્રત છોડીને અવ્રતમાં જવાનું નથી કહ્યું. દ્રવ્યલિંગ એટલે મહાવ્રત, તો એ છોડીને ત્યાં જવાનું કહ્યું નથી, શુદ્ધોપયોગમાં જવા માટે એનું નિશ્ચિત કર્યું. એવી રીતે બહારમાં જે પૂજા પાઠ ભક્તિ આદિ એને એનાથી ખસી જાય એટલે શું? એને વાસ્તવમાં પરિણામ ને પૂતગલના પરિણામ છે, ક્રિયા તો જડની જ છે પ્યોર, હા, તો હવે શું કરવાનું? નહીં કરવાના તો શું કરવાના? કઈ નિર્ણય જ નથી કરવાના કે નહીં કરવાના. અરે એ બધું હશે પણ એના માધ્યમથી, એના માધ્યમથી થશે વાળી આખી અલગ ભાષા છે, હે ને? એ લાઈનમાં નથી જવું. એ થશે કે હશે કે થઈ જાય છે કે હોય છે કે કરવામાં આવે છે, બધી ઉપદેશની ભાષાઓમાં ઘટિત થાય. શબ્દ મળે જ નહીં થવાનું, હે ને? ઉપદેશ જે શાસ્ત્રમાં તો ઉપદેશની ભાષામાં બી કહે છે, મંદિર આવો, પૂજા કરો, સ્વાધ્યાય કરો, કરવાની ભાષામાં, ઉપદેશની ભાષામાં. અને જેને આત્માનું હિતનું ભાવ લાગે છે, આત્મહિત કરવું હોય છે, એને આ હોય જ છે, એ થવાની ભાષામાં આવે છે, થાય જ છે એમ. એમાં નહીં જાય કે એ બધું હોય પણ એના માધ્યમથી વાસ્તવમાં એ આમાં નિમિત્ત બને, આત્માની દ્રષ્ટિમાં પોષણમાં, વેદજ્ઞાનના પોષણમાં નિમિત્ત બને તો બરાબર છે. અરે આત્માના વેદજ્ઞાનના પોષણમાં નિમિત્ત બને તો એનાથી ખસ્યો કહેવાય. મૂળ તો આ જ એની વાસ્તવમાં પરિભાષા, હે ને? આપણે દેશશાસ્ત્ર ગુરુનું પૂજન આદિ સ્વાધ્યાયથી કરીએ, હવે સ્વાધ્યાયથી ખસ્યા ક્યારે કહેવાય? એ દેશશાસ્ત્ર ગુરુના પૂજનની ક્રિયાથી હટ્યા ક્યારે કહેવાય? મેં કાલે બી કહ્યું હતું, એ બધું દેખાય છે, ધર્મ છે જ નહીં, પણ એના માધ્યમથી, હે ને, વેદજ્ઞાનનું પોષણ કરી. આજે આવ્યું હતું ને પોહણ, પોષણ અને અનુભવ. અનુભવ ના થાય તો પોષણ તો કરે, એમ હતો એનો અર્થ. આમ તો અનુભવ કરવાનો છે, એને છોડીને અનુભવ કરવાનો છે. એટલે શું? મુખ્યતા અનુભવની રાહ છે. એના માધ્યમથી તત્વના વેદજ્ઞાનનું તું પોષણ કરજે. વેદજ્ઞાનનું પોષણ કર્યું તો એનાથી હટ્યો સમજો. એ રીતે એનું હટવું એ છે, એ ન કરવાનું નામ હટવું નથી અને એ કરવાનું નામ ધર્મ નથી. અને એવી જગ્યાએ મૂંઝવણ થાય છે આપણને, એ કરવાનું નામ ધર્મ નથી, હે ને? અને એમાં હટવાનું નામ નિષેધ નથી કર્યો. હટવાનું નામ એ ન કરવું એમ નહીં, એનાથી હટવાનું નામ ન કરવું એમ નહીં. તો કેવી રીતે? એના માધ્યમથી એ બધા આત્માના વાસ્તવ વેદજ્ઞાનના પોષણના કાર્યો. તો જો તું વેદજ્ઞાનનું પોષણ કરતું હોય તો તું એમાં છે જ ક્યાં? પૂજા કરીને શું કરવું? પૂજામાં પૂજા નથી કરવાની, પૂજામાં વેદજ્ઞાન કરવાનું છે. અગર જો વેદજ્ઞાનમાં કર્યો તો પૂજાથી તો હટી ગયો ક્યારનો એ. અગર તમે વેદજ્ઞાનની મોસમમાં આવી ગયા તો ત્યાં નથી પછી. એવા બધા કન્સેપ્ટ છે, હે ને? આજે તો 6 મિનિટ ગિફ્ટમાં મળી છે ગુરુદેવથી, સવાર જ છોડીશ. તમે એમ નહીં સમજતા કે એવું હેલા એ પૂતગલના પરિણામ છે. જીનને આપણે જીવવાનો આધાર કર્યો છે, આધાર માન્યો છે, જેમાં આપણે સમર્પિત છીએ સાહેબ. એ બધા એ દેહ આદિ એ તો અસ્થિર છે, એ તો આપણે છીએ જ નહીં. એમાં તો આપણે કંઈ ચાલતું જ નથી, ઉભસતું જ નથી. પણ એના લક્ષથી રાગાથી ભાવો થાય છે, એ પણ કેવા છે? વયના વેગ જેવા છે. એનું ફળ તો પૂતગલમાં આવે છે, એને એમાં રહીએ તો ચેતન ચુકાય છે, એમાં રહીએ તો આત્માનો અનુભવ છૂટે છે. એ કિંમત ઉપર એમાં રહેવાય, એટલા માટે એ બધા પૂતગલના પરિણામ. બરાબર, તિરસ્કારવાળો આવે છે બહુ સરસ. બીજું પરિણામ કેવું છે? બીજું એનું પહેચાન કઈ છે? તિરસ્કાર કરાવવા જો છે અંદર, મારા તરફથી નથી કહેતો, આત્માનો તિરસ્કાર કરાવનાર. હવે એનો અર્થ શું? આત્માનો તિરસ્કાર કરાવવાના છે. એમાં બે પ્રકારે લઈ શકાય છે ભાઈ, ભાવેનભાઈ, હે ના, હજુ સાંભળવામાં તો બહુ મોટી વાત છે કે એનો ત્યાગ કેવી રીતે થાય. આત્માનો ત્યાગ કેવી રીતે થઈ જાય? એમાં આત્માનો ત્યાગ થવાના બે પ્રકાર. એક તો એનો નાશ થઈ જાય, ત્યાગ થઈ જાય એટલે છૂટી જાય, સાંભળજો. અને એક તો આત્માની શાંતિનો ત્યાગ થઈ જાય છે. બે રીતે ત્યાગ લેવો, તિરસ્કાર થઈ જાય છે. હવે આત્માની જે સત્તાનો ત્યાગ કેવી રીતે થઈ જાય છે? કે જયારે પરદ્રવ્યોમાં હું મારી સત્તા માનું, પરદ્રવ્યોમાં બુદ્ધેશ્વરે લીધું છે 47 શક્તિમાં. અગર જયારે હું પરદ્રવ્યોમાં મારી સત્તા માનું છું તો મેં મારા સતધર્મનો ના માન્યો, મેં મારા સતધર્મનો નાશ કર્યો. થઈ જાય છે નાશ. તો પછી ક્યાં નાશ કર્યો? દ્રષ્ટિમાં નાશ કર્યો, દ્રષ્ટિમાં નાશ કર્યો. દ્રષ્ટિમાં નાશ કર્યો તો રહ્યું શું પછી? હલો, દ્રષ્ટિમાં નાશ કર્યો એને જ વાસ્તવમાં નાશ કહેવાય. મેં મારા સતધર્મનો નાશ કર્યો, મેં મારી ઓળખાણ ખોઈ દીધી. મેં મારી પહેચાન ખોઈ નાખી એમ કહે છે ને. જ્યારે મેં કોઈ પૂતગલ પદાર્થોમાં મારી સત્તા જોઈ તો મેં મારા સદધર્મને ગુમાવી બેઠો. સદધર્મથી મને જે શાંતિનો લાભ થવાનો હતો ગુમાવી બેઠો, એટલે શાંતિનો બી તિરસ્કાર થયો. હવે બીજી કન્સેપ્ટ, પર દ્રવ્યોમાં મેં મારી સત્તા માની, હવે પર દ્રવ્યોથી મારી સત્તા માની તો કયા કયા ધર્મનો નિષેધ થઈ ગયો? અસત ધર્મ. આત્મામાં એક અસત નામનો ધર્મ છે, પર ચતુષ્ટયનો અભાવ છે. હવે એમાં એનાથી મેં મારું કાર્ય સધાય છે એમ માન્યું તો મેં મારા અસત ધર્મનો નાશ કરી નાખ્યો, એટલે મેં મારા સત અસત જે મારા અસ્તિત્વને બતાવવા વાળા ધર્મ છે એ ધર્મને હું ભૂલી ગયો. એ રીતે અસતવાળું આત્મામાં એક સત નામનો ધર્મ છે, એક અસત નામનો ધર્મ છે. બરાબર, સત અસત રૂપ છે આત્મા, ધર્મ છે. તો સદધર્મ ને પોતાના સ્વચતુષ્ટયમાં રહે એનું નામ સદધર્મ, અને પરદ્રવ્યના ચતુષ્ટયનો આપણામાં અભાવ છે એનું નામ અસદધર્મ. પરદ્રવ્ય મારામાં પ્રવેશ નથી કરી શકતો કેમ કે મારામાં અસત નામનો ધર્મ છે. હવે હું પરદ્રવ્યથી મારામાં મારું મારી સત્તા માનું તો મેં મારા અસત નામનો જે ધર્મ છે અસત નામનો ધર્મનો નાશ કરી દીધો. ખ્યાલમાં આવી, દ્રષ્ટિમાં નાશ થયો. આ રીતે છે. અને માન લો કે હું પૂરી સારી દુનિયાના દ્રવ્યોની તરફ મારું લક્ષ્ય રહ્યું તો મેં મારી જે આત્મ શાંતિ વિતરાગી થવાનો સ્કોપ હતો એ છોડી દીધો, એટલે મારી આત્માની શાંતિનો મેં તિરસ્કાર કરી દીધો. ભાઈ, એક ઘોડીથી પોતાનું જીવન માને, હલાવે કે નહીં, એક ઘોડીથી પોતાનું જીવન માને એને પોતાના અસ્તિત્વને સ્વીકાર જ ના કરે તો એવા બધા પ્રસંગ તો આવશે. બાહ્ય વ્યવહારમાં ઘોડી આવી લેશે તો પેલા જે સંસ્કારો છે ને બાહ્યમાં દેહની આસક્તિના, તો દવાની તો લેશે પણ એ નાથી પોતાનું અસ્તિત્વ માને. જીવત્વ શક્તિથી જીવે છે, અસ્તિત્વ શક્તિથી કાયમ રહે છે કે નહીં? ચેતી શક્તિના કારણે ક્યારે જળ થતો નથી, જ્ઞાન શક્તિના કારણે જાણે છે, દર્શી શક્તિના કારણે દેખે છે, બધી શક્તિઓ ચાલે છે કે નહીં? અપાર શક્તિઓનો ભંડાર છે આ જીવ. તો કહે છે કે એ ગોળીથી માને, દવાથી માને કે દુવાથી માને, હે ને, આ બે ડિપાર્ટમેન્ટ દુનિયામાં બહુ ચાલે છે, હે ને. એક મેડિકલ ફિલ્ડ બહુ મોટું ચાલે છે જીવને છેતરવા માટે, અને એક દુવાનું બાવાઓનું બાગેશ્વર જેવા પુષ્કળ ચાલે જ્યાં જ્યાં બેસો ત્યાં. દુવા અને દવા અને દયા, હાલે. તો કે એનાથી જે પોતાનું જીવન માને છે એની કેવી દયાની સ્થિતિ, એને કહે છે કે તે તારા અસ્તિત્વને ન માન્યું, તે તારા અસ્તિત્વ શક્તિની પહેચાન તું ખોઈ બેઠો છે. એટલા માટે તું જ જેનામાં સેન્સ નથી, જેનામાં આનંદ નથી, એવા પદાર્થો ને એવા પદાર્થોના સેવનમાં જીવન લગાવી દીધું છે, હે ને. ભોજન આદિમાં, ભોજનથી જીવન નથી, આહારથી જીવન નથી, ખ્યાલ એ રીતે છે. આખું ઘણી બધી બાબતો છે ભાઈ, હે ને. પણ ભૂખ લાગે તો આપણે આહાર પાસે જઈએ, જ્ઞાનીઓને પણ ભૂખ લાગે તો આત્મા પાસે જાય કે ભોજન પાસે જાય? આ વાત સમજાતી નથી જીવને. આસક્તિ છે એટલે ભોજન પાસે જાય છે, પણ એ ભોજનથી કઈ આત્માની શાંતિ મળે તેમ નથી. એ રાગ બરદાસ્ત નથી થતો એટલે પ્રવૃત્તિમાં જોવા મળે, અને એવી પ્રવૃત્તિમાં જોવા મળે તો જો રાગનું ભોજનનો રાગ આવે તો ભક્ષ અભક્ષનો વિવેક રાખે. એ બહારની નીતિ ન્યાય, નીતિ ન્યાય અને અભક્ષનો ત્યાગ. હાલાકી ભોજનનો રાગ આવે તો આ એક જો આપણને બધા ભોજનનો રાગ છે તો ભક્ષ અભક્ષનો વિવેક કરવો જોઈએ. કાલે કોઈએ પૂછ્યું હતું, છે ચંદ્રકાંતભાઈ આવે, તમે પૂછ્યું હતું કે આજે પેલું જે મગની દાળ હોય તો દૂધ સાથે દ્વિદળ થાય કે ના થાય? થાય જ. જે આપણે ગાંઠિયા ખાતા હોઈએ આપણે ચા સાથે, કે ચા સાથે તો ના થાય ને, પર્યાય બદલાય ગઈ. અરે તારે ખાવું જ છે તો તું, અરે જે વાસ્તવમાં આત્માથી જીવ હોય ને એને એમ કે ને કે આનાથી અનંત જીવો અનંતકાળના જીવોની હિંસા થાય છે તો તાબડતોબ છોડી દે, એટલી એની આનામાં ગતિ હોય. એના વગર જીવન છે? આ તો મને આ દેહની આસક્તિ છે એટલે મને આ બધું સૂજે છે, બાકી આ મારાથી થોડી જીવન છે. તો એને કોઈ બી એમ કહે ભલે ના હોય, એમ કહી દે કોઈ વિધવાન કે આમાં તો બહુ દોષ છે, તો ભાઈ આસ્તી ત્યાં શું ફરક પડે ને? બે ચાર આઈટમો લિસ્ટમાંથી નીકળી જાય. અને દ્વિદળનો બહુ મોટો દોષ, है ना, વનસ્પતિ જે ખાય ને આ જે શાકભાજી હતી એમાં તો એક ઇંધનો દોષ લાગે છે. આ તો દ્વિદળમાં તો ત્રસ્કાયના જીવોની હિંસા લાળ મળવાથી. હાલો બોરીવલીમાં એક વાર વાત થઈ હતી, તું કભી પ્રસંગ હોય તો જનરલી દહીંવાડા બનતા હોય હે ને આપણે ત્યાં પ્રસંગોમાં ખ્યાલ ના હોય એટલે બનતા હોય. એ લોકોએ પૂછ્યું બી મને, મેં આમાં બહુ દોષ છે સાહેબ, આ ન બનવું જોઈએ આઈટમ, ઠીક નથી. આપણે ત્યાં કન્સિડર, આપણે જે મંદિરમાં કોઈ આવે તો આપણને એને શીખીને જવું જોઈએ કે આ અભક્ષ અભક્ષનું એને નોલેજ મળવું જોઈએ. આપણે ત્યાં ભોજનની ક્રિયામાંથી એને વાસ્તવમાં ભક્ષ અભક્ષનું નોલેજ મળવું જોઈએ. એ બી એક પાઠશાળા, ભોજનશાળા નથી, ખરેખર કહું છું એ બી એક પાઠશાળા. ટ્રેનિંગ મળવી જોઈએ એને, કેવી રીતે ભોજન થાય, કેવી રીતે કયું આહાર હોય. જેને વિતરાગતાની પડી છે, જેને રાગ નથી, એને અન્ય જીવોની જે હે ને કોઈ મારી શકતો નથી, બચાવી શકતો નથી એવી દ્રષ્ટિ હોવા છતાં પણ જયારે પોતાના કોઈ રાગના કાર્યો કરવાનો ભાવ આવે છે તો કોઈ જીવના પ્રાણોના ઘાતમાં નિમિત્ત બને એવા કાર્યો કરવા એ શોભા છે જ નહીં. જ્યાં સુધી આવી પવિત્રતા બાહ્યના પરિણામોમાં નથી આવતી ત્યાં સુધી આ વાત સાંભળવા સુધી છતાં પણ ગળે નહીં ઉતરે. એમાં શું થઈ ગયું, એમાં શું બહુ બધે ફરવાનું થાય ને, આ બધા પ્રશ્નો બહુ આવે ને આપણી પાસે સમય ઓછો. એક વાર ક્યાંક ગયો હોય તો સુરેન્દ્રનગર ક્યાંક ખબર નહીં, તો એક બેન પૂછે કે તમે આ બધું જે અમારે તો બસ આત્માને ઓળખવું, બસ મારા આત્માને ઓળખવું એટલે એમાં આપણું કામ થઈ જાય છે હેલાય કે નહીં. તો એના માટે સ્વાધ્યાય જરૂરી છે. તો ઘરમાં મહેમાન આવે આ આવે કે જે રોજ એના કરતા એમાં ટાઈમ બગાડો, એના કરતા હોટેલથી લઈ આવીએ અને ચાર કલાક બચે કે ના આવે છે આવું સભામાં. અચ્છા પછી મેં પૂછ્યું કે વાંધો નહીં, ચાલ એક પ્રશ્ન પૂછો, અહીંયા બી પૂછી લઉં, થોડી હટી છે લાઈ નહીં હતી પણ પૂછવા લાય કે માનો કે ભાઈ અક્ષયભાઈ તમને સમય દર્શન થયું, માનો પછી શું કરશો? કોઈ દિવસ વિચાર્યું? ચાલ સમય દર્શન થઈ ગયું આપણને, વોટ નેક્સ્ટ?
પછી આગળ વધવા માટે પુરસાદ
ક્યાં આગળ વધશો? રાગ મટાડવો છે ને, તો રાગ મટાડવા માટે જે કસાય મટાડવા માટે તાકાત નથી સમ્યક દ્રષ્ટિની, પણ કસાય તપ મટી જાય એટલે બહારમાં જે એને એના જીવનમાં જે હોવા યોગ્ય એના જીવનથી વિરુદ્ધમાં એવી જે કસાયો હોય છે એ કસાયોને મર્યાદામાં લાવવાનો પહેલા પ્રયાસ કરે, અને મર્યાદાઓમાં લાવવા માટે પ્રયાસ કરે છે તો એમ નિયમથી બંધાય છે. તો એનો અભ્યાસ આપણે આત્મદર્શન પહેલા બી કરીએ તો દોષ નથી. સમ્યક દ્રષ્ટિના આઠ ગુણ છે ને જે નિસંકિત હતી એ તો સમ્યક દર્શન થયા પછી નથી એટલે એ પ્રગટ થતા, એના પૂર્વમાં સમ્યક સન્મુખ જીવનમાં એ વખતે પ્રગટ થઈ જાય અને સમ્યક દર્શન થાય ત્યારે એને છે એમ કહેવાય. ઘણા બધા કન્સેપ્ટ છે એટલે જીવન તો પવિત્ર હોવું જ જોઈએ હે ને. આપણે આપણે બાળબોધ ભાગમાં બાળપોથીમાં એક પ્રશ્ન છે કે તમે એમ કહો છો કે ભાઈ આ જે બધા જે વ્રતાદિ છે તો વ્યર્થ છે, સમ્યક દર્શન થયા પછી હોય અને એ કંઈ કામના નથી, આમ છે તેમ છે વ્યર્થ છે, તો પછી તમે અમને આઠ મૂળ ગુણનું જીવન શું કામ કહો છો? મદ મધુ માંસનો ત્યાગ શું કામ કરાવો છો? ત્રણ મકાનનો ત્યાગ શું કામ કરાવો છો? તો ત્યાં બહુ સુંદર જવાબ આપે છે લેખક. એમ કહે છે કે માની લો કે કોઈ શરાબી કબાબી હોય એને આત્માનો અનુભવ થાય ખરો? ત્યાં એવો પ્રશ્ન, એનો જવાબ આપ્યો. જેને આટલી કસાયની તીવ્રતા હોય એને હર જગ્યાએ ભગવાન આત્મા છે એવો નિર્ણય થઈ શકે ખરો? એમ કહ્યું. એટલે ભાઈ જ્યાં જેટલું જીવન અપેક્ષિત છે, ભલે ઉપરના લેવલના આપણને જીવન ના જરૂરી નથી, વ્રત આદિ કોઈ સમ્યક દર્શનમાં સહાયક નથી, પરંતુ જ્યારે વ્રત જ્યારે આત્માની અનુભૂતિના પૂર્વમાં જેટલી પવિત્રતા અપેક્ષિત છે એટલી હોવી જોઈએ. અનિતિ અન્યાય અભક્ષનો ત્યાગ ત્રણ શબ્દોમાં કહ્યું છે, અનિતિ અન્યાય અભક્ષનો ત્યાગ હોવો જોઈએ. હવે એમાં તો એટલી બધી બાબતો આવી જાય, તેમાં સ્થૂળ રૂપે અને સૂક્ષ્મ રૂપે ઘણી ચર્ચાઓ. સમ્યક દર્શન માટે બાહ્ય પાત્રતા અને અંતરંગ પાત્રતા એ આપણે મુમુક્ષુની સભામાં મુખ્ય વિષય હોવો જોઈએ સમ્યક દર્શન માટે, કેમ કે સમ્યક દર્શન મુખ્ય છે જીવનમાં. તેના માટે આ બે પાત્ર હોવી જોઈએ. અંતરંગ પાત્રતાની ચર્ચા તો પાંચ લબ્ધિપૂર્વક જીવન હોવું જોઈએ, અને બહિરંગ પાત્રતામાં કેવું જીવન હોવું જોઈએ સામાન્ય રૂપથી એની ચર્ચા પણ અપેક્ષિત છે. હવે કાલે આ જે છે આની ચર્ચા હું આગળ વધારીશ, અને સંક્ષિપ્ત રૂપથી આને આપણે આ ગાથાને કાલે સમાપ્ત કરીશું.
સહેજાનંદી સુંદર સ્વરૂપી અવિનાશી હું આ सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप
एक दिन મારી આપણે વાત ચાલે ને કે ભાઈ આપણે જે કાઠિયારી લઈએ ને દૂધ લઈએ તો માનો કે તમે એ સેવન કરતા હોય તો પછી લઈને તમે પાણી પી લો અને પછી દૂધ લો તો ચાલે કાં તો પહેલા દૂધ ચાલી દીધી હોય તો પછી પાણી લઈને મોઢું સાફ કરી લો પછી કાંઠિયા લો તો ચાલે એ રીતે લઈ શકાય ને તો પછી કાલે દુવિધા થઈ જતા કે
રાક્ષસ સમસણમાં બિરાજમાન શ્રીમંદાહારી અજિત તિરુપરંત વિશ્વરમાનજીન્દ્ર ભગવાનનો અખંડ સાધનાના પ્રતિક બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો નિવેદની સાર્વ સમય સારાથી સમસ્ત જીનવાણી માતનો કળિકાળ સ્વરૂપના હલતા ચલતા શ્રી સમંત કુંકોના ચરદેવ આદિ સર્વમુનેશ્વર ભગવાનનો અમ ભક્તોના પરમ પરમ ઉપકારી કરુણા નિદાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો ધન્યવાદ પ્રસમૂર્તિ ભગવતી માતનો આત્મસિદ્ધિના પરદાતા એવા કૃપાળુ દેવ આદિ સર્વજ્ઞાની ધર્માત્માઓનો પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે નિન માણી માકો વંદના સત બાર હૈ બોલો જીનવાણી માતનો જય. Thank you.